මීළඟට ගරු විමලවීර දිසානායක මන්ත්‍රතුමා.
ගරු සභාපතිතුමනි, නිදහස් අධ්‍යාපන පනතින් වසර 73කට ආසන්න කාලයක් ගතවෙන මේ මොහොතේ ආචාර්ය කණ්ණංගරයන් විසින් 1944දී නිදහස් අධ්‍යාපන පනත ගැන මෙසේ කීවා. අපි ගම්වලින් ආරම්භ කරමු. එතරවනු සඳහා දැඩි ආසාවෙන් දෑත දිගකොට සිටින අධ්‍යාපනය පිළිබඳ බලාපොරොත්තු විරහිතව හඬනා මිනිසුන්ගෙන් අපි පටන් ගනිමු. ඔවුන් ඉල්ලා සිටින අධ්‍යාපනය අප ප්‍රතික්ෂේපකොට ඇත. මීට අවුරුදු 73කට ඉස්සෙල්ලා මේ රටේ ජනතාවට අධ්‍යාපනය ලබන්න ඉස්කෝල තිබුණේ නෑ. ගම්බදේ පාසුකම තිබුණේ නෑ. එවැනි වෙලාවක 1944 නිදහස් අධ්‍යාපනයේ පියා කියපු දේ මේ. හැබැයි අද අපට පාසල් 10,000කට වැඩිය තියෙනවා. විශ්වවිද්‍යාල තියෙනවා. පෞද්ගලික විද්‍යාල තියෙනවා. එවගේම පෞද්ගලික උපකාරක පන්ති දැවන්ත ව්‍යාපාරයක් තියෙනවා. ද අධ්‍යාපනයේ නැතම් ඉගෙනගණ්ඩ විභාග සමත්වෙන්ට තැන් හුඟක් තියෙනවා. මේ සභාවේ මේ ගෞරවනීය සභාවේ මේ රටේ ප්‍රතිපත්ති තීන්දු කරන ව්‍යවස්ථා සම්පාදනය කරන අපි සියලු දෙනා කොයි ස්ථානේ වාඩි වෙලා හිටියත් අපි සියලු දෙනා පිළිගත යුතුයි මේ රටේ ඉගෙනගණ්ඩ දැන් තියෙනවා අධ්‍යාපනයක් නැහැ. කිසි තැනක මම බය නැතුව කියන්න කැමති, රාජකීය විද්‍යාලය හරි ආනන්ද විද්‍යාලය හරි විභාග සමත් කිරීමේ ක්‍රියාවලියක් තියෙනවා, අධ්‍යාපනයක් නැහැ. හැබැයි අප ඓතිහාසිකව ගත කරන මේ මොහොතේ නවීන විද්‍යාවෙන් තාක්ෂණයෙන් උපරිම ඵලයේ භුක්ති විඳින සුවපාසුකය සතපවන මේ මොහොතේදී අපි බොහෝ විට මේ තාක්ෂණික මෙවලම් පාවිච්චි කරමින් කාම සුකල්ලිකානු සුකෝපභෝගී ජීවිතයකට ඉයල් ඉවාල්ලාගෙන සිටියත් බොහෝ විට මේ රටේ බහුතරය අපේ පංචේන්ද්‍රීය මිනිසුන් ලෙස අනකාගේ දීපැත්ම ගැන අසංවේදී වන මේ මානව සමාජය ඉරිතලමින් බිඳවැටමින් තිබෙනවා කියන එක අපි අමතක නොකළ යුතුයි. එක ආණ්ඩුවට කරන විවේචනයක් නෙමේ. දෙක කලි විරාජ් කාරිසම් ඇමතුමාගේ ප්‍රශ්නයක් නෙමේ. හිටපු ඇමති බන්දුල ගුණවර්ධන ඇමතුමාගේ ප්‍රශ්නයක් නෙමේ. ජාතියක් විදියට අපි ගමන් කරපු මාර්ගය පිළිබඳ ප්‍රශ්නයක්. මමත් අධ්‍යාපන ඇමති කෙනෙක් වෙලා හිටියා. මමත් මේ ප්‍රශ්නේ කොටස්කාරයෙක් විදියට නම් කරනවාට මගේ කිසි විරුද්ධත්වයක් නැහැ. ගුරුවරුන්, වෛද්‍යවරුන්, විශේෂඥයින්, උපාධාරීන් මේ ආදී ඊනියා උගතුන්, මං ආපහු ඒ වචනේ පාවිච්චි කරනවා, ඊනියා උගතුන් පමණක් නොව 11 හැවිරිදි 10 හැවිරිදි දරුවනුත් බිරිඳවරුනුත් සැමියනුත් සැමියා මරා බිරිඳා මරා දරුවන් මරා තමනුත් දිවින සාගන්නා සමාජයක් අප නිර්මාණය කොටගෙන සිටිමුද? ගමේ කෙසල් කනක් අවබු පොල්ගෙඩියක් කොරකම් කරපු නූගත් මිනිසා වෙනුවට අපිට මෑත කාලේ හමුවෙන්නේ ටයිකෝට් දාගත්ත උගත් ජාතියේ දේපොළ මංකොල්ල කන තමුණාසලට හින්ට් එකක් පාස් කරනවා නෙමේ මේක. හැම පැත්තර මං කියන්නේ ටයිකෝට් උගතුන් තමයි මේ රටේ අද වැඩියෙන් හොරකම් කරන්නේ. අපි කියනවනේ පාසලක් ඇරියෝ තිරගයක් වහන්න පුළුවන් කියලා. දැන් පාසල් 10,000ක් තියෙන අපි අලුතෙන් ඉරගෙවල් කීයක් ආරම්භ කරමින් සිටිනවාද? අපි කල්පනා කරලා බලමු අපිට මේ සියලු විපත් ඛේදවාචකයන් සාක්ෂරත සිදුවෙන්නේ සාක්ෂරතාව 96%ක් 97%ක් තියෙන රටක පාසල් 10,000ක් වැඩි සංඛ්‍යාවක් තියෙන රටක විශ්වවිද්‍යාල අපි ශිෂ්‍ය සංඛ්‍යාව එන්න එන්න වැඩි කරනවා. තමුණාසලත් වැඩි කරලා තියෙනවා. අපි පිළිගන්නවා. අපිත් වැඩි කරුවා. ඊළඟ අවුරුද්දත් වැඩි කරයි. අපි අලුතෙන් උසාවි කීයක් ඇදුවද? හිරගාලා ලිඩමදි නේද? බැලිකඩ බන්ධනාගාරේ 300ක් දාන්න ඕන දැන 1000 ගානක් හිර කරලා තියෙනවා අපි. හිරගවල් ඉඩ මදි වෙමින් තියෙනවා. උසාවි මදි වෙමින් තියෙනවා. පොලිසි මදි වෙමින් තියෙනවා. ඉස්කෝලේ වැඩි වෙන ප්‍රමාණයට. විශ්වවිද්‍යාල වැඩි වෙන ප්‍රමාණයට. උගත්තු වැඩි වෙන ප්‍රමාණයට අපරාධ අඩු වුණා නම්. දූෂිතේ නොරුන් අඩු වුණා නම්. මිනිමරුවන් අඩු වුණා නම් කුමකටද උසාවි? කුමකටද පොලිසි? කුමකටද මේ අපරාධ මර්ධනය කරන ආයතන? විශ්වවිද්‍යාල වැඩි වෙන තරමටම පාසල් වැඩි වෙන තරමටම අපරාධ වැඩි වෙන තියනවා කියලා අපි හෙරු සාක්කයෙන් පිළිගන්නවා. මේක අපි එකිනෙකාට බැලිය යුතු අවස්ථාව. ජාතිය ඉරණම තීන්දු කරන්නේ තීරණාත්මක දන අධ්‍යාපනයයි. ඒ අධ්‍යාපනය අපිට හදාගන්න බැරි වුණා. පෞගිය ආණ්ඩුව ආරම්භ කරපු ජාතික අධ්‍යාපන පනතක් තිබුණා. ඒක පාර්ලිමේන්තුවේ සාකච්ඡා කළ සාකච්ඡා කළ හිර වෙලා තියෙනවා. මම දන්නා කියලා විරාජකාරී සම් ඇමතුමාට මොකක් හරි ඒ ගැන ඉදිරි කියා මාර්ගයක් තියෙනව නැද්ද කියලා කරුණා කරලා අපි දෙගොල්ලම එකතු වෙලා මේ මරණ මැරෙන අනේකාට වෛර කරන අනේකා පාගා දමන අද දාම් පාසල් ගියත් එතන තියෙන තරංගයක් පාසල් සිස්සත් තරංගයක් පොඩි දරුවන්ට ළමා ලෝකෙ අයිමි කරලා කොම්පිටු යන්න නෑ අත්තාපල් ගහන්න නෑ සමනලව පස්සේ යන්න නෑ කුලක හමනවා බලන්න බෑ තරු බලන්න බෑ ඉර බලන්න බෑ කිසි දෙයක් බෑ ඉගෙන ගනින් පාවතර සිස්සත්තේ සමත්තෙන් පාවතර සිස්සත්තේ ලෝකේ තියෙන ලොකුම විභාග කරගෙන තියෙන මේ රට මේ අයින්තක දරුවන්ගේ ළමා ලෝකෙ උදුරගෙන ඔවුන් ප්‍රචණ්ඩ දරදඬු යකඩ මිනිසුන් බවට පත් කරමින් තියෙනවා ඒ නිසා එසේනම් අධ්‍යාපන යනු හුදු විභාග සමත්වීමේ ක්‍රියාවලියක් දක්වා අපි ලඟු කරගෙන තියෙනවා. මේක මේ ආණ්ඩුවේ වැරදක් විතරක් නෙමෙයි. ගිය ආණ්ඩුවේ වැරදක් විතරක් නෙමෙයි. මේ සමත් සමාජයම සුද්ධ ගියා. හැබැයි අපි සුද්ධගේ අධ්‍යාපන ක්‍රමය වෙනස් කරන්න උත්සාහ කරේ නැහැ. ඒක අපිට ගැළපෙන විදිහට වෙනස් කරන්න උත්සාහ කරේ නැහැ. අපි කියනවා ඇමරිකාව දියුණුයි කියලා. හැබැයි ඇමරිකාවේ දරුවෙක් ඉස්කෝලේ ගිහලා එනකම් විශ්වාස නැහැ. එක තාත්තගේ පිත්තෝල ගෙනලා 3-4 නෙවෙයි කියලා මරනවා ළමයි. දැන් පහුගිය දවස්වල ඛේදවාචකයන් කීයද? 20යි 25යි 30යි 40යි එක දෙන මරනවා. අයියෙක් ත්‍රස්තවාදී නෙමෙයි. ඇමරිකාවේ ඉස්කෝලෙන් බිහිවෙච්ච ත්‍රස්තවාදී. ඇමරිකා ඉස්කෝලෙන් බිහිවෙච්ච ත්‍රස්තවාදී. තමුනාසලා අපි ඔක්කොම එකතු වෙලා මේ දවස්වල ආණ්ඩුකම විවස්ථාවක් ගැන කතා කරනවා. හැබැයි ආණ්ඩුකම විවස්ථාවක් කදලා රට යාපත් කරන්න බෑ. ඔය වර්ගවාදී නැති කරන්න බෑ. සංගිධාති කරන්න බෑ. මොකද මතක තියාගන්න මම නැගෙනහිර පළාතේ අධ්‍යාපන ඇමතිවරයා විදියට ඔය සංගිධාවේ තානාපතිකම කරා සිංහල මිනිහෙක් විදියට මම දන්නවා 1.1කින් වෙනසක් කරන්න බෑ. 1.1කින් වෙනසක් කරන්න බෑ. අධ්‍යාපනයේ වෙනස් නොකළොත් ඒ නිසා අපි යහපාලනයක් ඇති කරන්න ඕන නම් යහපත් අධ්‍යාපනයක් අදමු. ඒතකොට මොන ආණ්ඩුව තිබුණත් කවුරු ජනාධිපති වුණත් කවුරු අගමැති වුණත් අපිට පුළුවන් වෙයි යහපත් සමාජයක් හදන්න. ත්‍රිවිල් රියදුරන් දස ලක්ෂයක් තිටින රැකියා විරේතු පාද්ධාරින් 50,000ක් තිටින රටක අපි මේ ඉන්නේ. ඒ නිසා ජීවත් වීම සඳහා උපන් බිම හැර යන්න බීසා පෝලිං වල ඉන්න ලක්ෂ ගාණක් මේ රටේ ඉන්නවා. තමන් උපන් බිම අත්හැර යන්නේ ඇයි කියලා අපි කල්පනා කරන්න ඕනේ. ඒ නිසා කරුණා කරලා අපි සියලු දෙනාම සියලු දෙයට පෙර අධ්‍යාපනය නිවර්ති කරමු. පිරිවෙනේ තරඟ, දහම් පාසලේ තරඟ, උදේට මේ රටේ ඉරිදා උදේට 28 ලක්ෂයක් දරුව සුදු ඇඳගෙන මල් අරගෙන දහම් පාසල් යනවා. මම මේ සභාවේ ඉඳලා අහන්න කැමති, අපි එක දහම් දරුවෙක් හදලා තියනවාද? සුදු ඇඳන් ගියාට, මල් අරන් ගියාට, හඳුන් කුරු අරන් ගියාට, හැම අන්දියකම අසුවටලියම් බුදු පිළිම හදනවා, බෝධිපාකාරා දෙනවා, චෛත්‍ය දෙනවා. අපි දහම් දරුවෝ කී දෙනෙක් හදලා තියෙන නිසා අපි අපෙන් ප්‍රශ්න කළ යුතුයි. මේ මොහොතේදී මේ උත්තරීතර සභාව ඉඳගෙන අපි මොනවා කියවත් මේ රටේ මරණ සංඛ්‍යාව වැඩි. අවුරුද්දට 3000ක් නාලා මැරෙනවා. නාන්න ගිහිල්ලා මැරෙනවා. එකතන 10යි 12යි නාන්න දන්නති ජාතියක් පාරේ හැමදාම දෙන්නෙක් මැරෙනවා. පාරේ යන්න දෙන්නති ජාතියක්, ප්‍රසිද්ධ වැසිකිළියට යන්න බෑ. වැසිකිළියට යන්න දෙන්නති ජාතියක්. අපි හැදුවලු රටක්. අපි ඔක්කොමලා හැදුවලු රටක්. මේක තමයි අපි හැදුවු රට. ඒ නිසා අපි සියලු දෙනාම හෘද සාක්තියට මේ මොහොතේ අපි කතා කළ යුතුයි. ඒ නිසා බෙරපාසලේ සිට අපි සියලු දරුවන් සූදානම් කරමින් ඉන්න විභාගයක් සඳහා මනුෂ්‍යකම අනිකාගේ දුක බෙදා ගත හැකි චින්තනයක් හෘද සංවේදී මනසක් හදන්න අපි කිසිවක් කරන්නේ විභාගේ 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 ඔච්චරයි අපි මේ අධ්‍යාපනයෙන් ඇති කරලා තියෙන මිනිහෙක් උපදිනකොට නෛසර්ගික ගුණාංග උපන් අපංකම් තියෙනවා. මේ සියල්ල මරන්නේ පාසල් පන්ති කාමරේ. පාසල් පන්ති කාමරේදී මේ සියල්ල මරලා විභාගයකට ළමයි සූදානම් කරනවා. ඔවුන්ට හිතන්න දෙන්න, නිමල්ට නිමල් වෙන්න දෙන්න, සුනිල්ට සුනිල් වෙන්න දෙන්න, කමලට කමලා වෙන්න දෙන්න. අපි විභාග සහතිකට ඒ දරුවන්ගේ මොලේ මරලා අරන් යනවා අපට ඕන දිශාවට. ඒ නිසා කරුණා කරලා ඔබට අපට යහපාලනයක් ඕන, යහපත් සමාජයක් ඕන, යහපත් සමාජයක් ඕන. අපි අධ්‍යාපනය යහපත් කරමු. දරුවෝ ඇමතුමා මට ඇවුන්නේ ඔව්. හැබැයි මෙහෙමයි ඇමතුමා, මං ඉස්කෝලේ ආයතන විතරයි ගිහිල්ලා තියෙන්නේ. එනිසා විමල වීර වුණා. හැබැයි මගේ විශ්වවිද්‍යාලයේ මිත්‍රයා දයාසිරි ජයසේකර මැතිතුමාට දයාසිරි වෙන්න ඉඩ දුන්නේ නැහැ අධ්‍යාපනයේ. විමල වීරට පුළුවන් වුණා නැත්නම් ඉස්කෝලේ හයෙන් පැන්න හින්දා. මාර්ටින් වික්‍රමසිංහයන් ඉස්කෝලේ හයෙන් ගෙදර ගිහින් හින්දා මෙරටේ මහා ගත්කතුර වුණා. ඔව්, එක දිගට විධිමත් අධ්‍යාපනයේ ගියා නම් එහෙම උපාධිය දක්වා ඔහුට මහා ගත්කතුර වෙන්න හම්බෙන්නේ නැහැ. ඒක තමයි ඇත්ත. එසා පාසල යනු මොලේ මරණ තැනක් බවට අපි පත් කරනවා. නිසා දරුවෙක්ගේ ගවේෂණාත්මක කුතුහලය, නෛසර්ගික ගුණාංග, නව උත්පාදන චින්තන මේ සියල්ල පාසල් අධ්‍යාපනය විසින් ගිලගනිමින් තියෙනවා. විභාගයක් කරා ඔවුන්ට හිතන්න ඉඩ දෙන්නේ නැහැ. එසා අපි සියලු දෙනාම මේ ප්‍රශ්නෝත්තර සංග්‍රහයක් බඳු අධ්‍යාපනයයි කියා ගන්න මේ ඊනිය අධ්‍යාපනය අපි වෙනස් කරමු. විභාග ප්‍රශ්න පත්‍රයේ උත්තර ලියන දරුවා
ගරු මන්ත්‍රීතුමා
ප්‍රශ්න පත්‍රයේ උත්තර ලියන්න කියපුවා මොකද වෙන්නේ?
තව විනාඩියක් තියෙනවා.
මරනවා, එක්කෝ මැරෙනවා, එක්කෝ මත්ද්‍රව්‍යයට අබ්බැහි වෙනවා, එක්කෝ කුඩුකාරයෙක් වෙනවා. විභාග ප්‍රශ්න පත්‍රයට උත්තර ලියවට ජීවිත ප්‍රශ්න පත්‍රයට උත්තර ලියන්න මේ අධ්‍යාපන ක්‍රමයෙන් දරුවෙකුට ඉඩ දෙන්නේ නැහැ. ඒ නිසා මේ සමස්ත අධ්‍යාපනයම වෙනස් කළ යුතුයි කියලා මම ප්‍රකාශ කරමින් අනෙකාගේ දුක්ඛ දෝමනස්යන්ට අසංවේදී මනුසතුන්යයි කියන දෙපාසතුන් නිෂ්පාදනය කරන අධ්‍යාපනය වෙනස් නොකර යහපත් රටක් හදන්න බෑයි කියන කාරණේ ප්‍රකාශ කරමින් මම නැතර බොහොම ස්තුතියි හැම දෙනාට.
බොහොම ස්තුතියි ගරු මන්ත්‍රීතුමා. මීළඟට ගරු අශෝක ප්‍රියන්ත මන්ත්‍රීතුමා.
බොහොම ස්තුතියි මුලාසනේ ගරු සභාපතිතුමනි, මට අවස්ථාව ලබා දීම පිළිබඳව. මම අද දවසේ තාමත් වැදගත් විශේෂ වූ වැයිශීර්ෂයන් කීපයකට තාමත් අඩු විනාඩි ගානකට කතා කරන්න තමයි අවස්ථාව ලැබුණේ. නමුත් මේ වැයිශීර්ෂයන් දෙකේ තියෙන වැදගත්කම නිසා මුලාසනේ මන්තුමනි, මම මේ සභාගර්භයට වෙලා පැය ගාණක් ඉඳගෙන හිටියා. ඒකට හේතුවක් තුමනා අපේ අධ්‍යාපන අමාත්‍යතුමා මෙරටට ගෞරවයක් ගෙනත් දුන්නු ඇමතිවරයෙක් බවට පසුගිය කාලෙ සිට අද දක්වාම මෙරටේ ජනතාව විශ්වාසය දිනාගත්. ඒ වගේම අපේ වයඹ පුරවරයේ තවත් ජ්‍යෙෂ්ඨ පරණ දේශපාල නායකෙක් වන SP නාවින් ඇමතිතුමා වයඹ සංවර්ධනයෙන් විශාල දැවැන්ත කාර්යභාරයක් මේ වෙද්දී වයඹ පළාත් තුළ සිද්ධ වෙනවා. ඉතින් මම හිතුවා මේ වැයිශීර්ෂය පිළිබඳව කතා කරද්දී මට හිතුණා මේ වැයිශීර්ෂය පිළිබඳව විවාදයට සම්බන්ධ වෙද්දී මේ සභාගැබ තුළ අසුන්ගෙන ඉඳීම ඉතාමත් වැදගත් තොරතුරු ගණනාවක් උකහා ගන්න පුළුවන්කම ලැබෙයි කියලා. මම සභාගැබේ එළියේ ඉඳලා මුලස්සනේ මන්ත්‍රීතුමනි මේ සභාගැබට දුවගෙන එන්නේ හිටපු අධ්‍යාපන ඇමතුමාගේ කතාවත් එක්ක ඒ කතාවෙන් හරවත් යමක් ගන්න. මම ඒ කතාවේදී දැක්කේ වෛරයේ දේශයේ වපුරවන වර්තමාන අධ්‍යාපන ඇමතුමා ඉලක්ක කරගෙන නිකම් එතුමා ඔහේ හිස් වචන ගොඩක් විතරයි මේ සභාව තුළ හැලුවේ. අවසානයේදී හැබැයි එකක් තේරුණා මට. එකක් මේ සභාවත් තේරුම් ගන්න ඇති කියලා මම විශ්වාස කෙරුවා. අවසානයේදී ළඟම පාසල හොඳම පාසල එහෙම නැත්නම් ඊට පෙර ඒ පාසල්වල කරපු කොන්ත්‍රාත් වැඩවලට සල්ලි ගෙවන්න කියලා නම් කිව්වා. ඉතින් එතනදී අපට ගන්න තියෙන දේ තමයි පසුගිය කොන්ත්‍රාත්කාරයන්ගේ මුදල් ගන්න සභාව තුළ අද හිටපු අධ්‍යාපන ඇමතුමා අනාගත මට හිතන්නේ මට මතක හැටියට ඡායා කැමිනුට් එකද මොකද්ද පහුගිය කාලේ ඉලි දැක්වුවා. ඒකෙත් එහෙම එතුමද මන්ද ඒ ඡායා කැමිනුට් එකෙත් මං හිතන්නේ එතුමා වගේ මට මතක හැටියට එයාමතුමා උත්සාහ කළා කොන්ත්‍රාත්කාරව වෙනුවෙන් මේ සභාව තුළ කතා කළා. ළඟම පාසල හොඳම පාසල ව්‍යාපෘතිය අවසන් වෙන තියෙන 2020 ඒ පාසලේ ප්‍රගතිය ඒ පාසල්වල පාසල්වලට ලැබිලා තියෙන භෞතික සම්පත් ඒ තුළින් දරුවෝ දෙමව්පියෝ විදුහල්වල විදුහල්පතිවරු ගුරුවරු ලබලා තියෙන සතුට විඳින්න නම් ඒ පාසල්වලට ගිහින් බලන්න කුහකකම අතෑරලා ඉස්සෙල්ලම කුහකකරම අතෑරලා පාසල්වලට ගියොත් ඒ පාසල්වල තියෙන තත්ත්වය බලන්න පුළුවන්. මේ අධ්‍යාපන ඇමතුම ඇතුළු මේ නිලධාරි මණ්ඩලයේ ලොකු උත්සාහයක් දරනවා මුදල් අරබුදයක් මැද්දේ හරි මේ පාසල් සේත්තේ නගා සිටවන්න. අපේ මිත්‍ර මං ගොඩක් අගය කරන පොළවේ පය ගහලා ඉන්න අපේ විමරවිල දිසානායක මැතිතුමත් මේ රටේ අධ්‍යාපන ශේෂය වෙනස් විය යුතු තැන ගැන කතා කළා. තුම අධ්‍යාපන ශේෂය ගැන කතා කරපු විදිහට මට හිතුනේ අධ්‍යාපන ඇමතියෙක් කවදාවත් ලංකාවේ ඉඳලා නැහැ වගේ. ඒ වගේම අධ්‍යාපන ශේෂයේ තියෙන සියලු ආයතන විසිරුවේ යුතුයි වගේ තමයි කතාවේ තේරුණේ. එතුමා කතා කරපු විදිහට දිවිනසා ගැනීම එතකොට ගියාම දරුවන්ගේ හැසිරීම තොර බුලත්ට ගහලා කෙල ගහන්න කොහෙන්ද ඒව පවා උගන්වන්න අධ්‍යාපන අමාත්‍යාංශයට සිද්ධ වෙලා තියෙන බව තමයි එතුමාගේ කතාවේදී මට ගන්න තිමුණු හරය විදිහට තිමුණි. පාර්ලිමේන්තුවේ පවා පඩිකම් ගෙනාලා පුරුදුකාන් තත්ත්වයක් එතුමාගේ කතාව තුළ තියෙන විදිහට තමයි ගන්න තුලනේ. පාසල් 10000ක් ලංකාවේ ඇති වෙලා තියෙනවා නම් විශ්වවිද්‍යාල විශාල ප්‍රමාණයක් මේ රටේ ස්ථාපිත කරලා තියෙනවා නම් මේ රටේ තවත් විධිමත් අධ්‍යාපන ගණනාවක් බිහි වෙලා තියෙනවා නම්
කාලය අවසානයි.
ඒ අධ්‍යාපන මට විනාඩියක් දෙන්න අවසන් කරන්න තප්පරයක් දෙන්න. ඒ අධ්‍යාපන ශේෂ්‍රේ දෙවන්ත කාර්යභාරයක් කළේ අපේ වර්තමාන අගමැතිතුමා රනිල් වික්‍රමසිංහ මැතිතුමා එක්සත් ජාතිපක්ෂ රජය කියන එක මං ඉතාමත් ආඩම්බරෙන් කියනවා. ඒ රජයේ මන්ත්‍රීවරයෙක් විදිහට ඒ පක්ෂ මන්ත්‍රීවරයෙක් විදිහට මේ සභාව ආමන්ත්‍රණය කරන්න ලැබීම ඒ පක්ෂයෙන් බිහි වුණු තරුණ අධ්‍යාපන ඇමතිවරයෙක් විදිහට අඛිල විරාජ් කාර්යවසම් මැතිතුමාට මේ රටේ අර කියන අධ්‍යාපනයේ වෙනස ඇති කරන්න පුළුවන්කම ලැබීම පිළිබඳව මං සතුටු වුණා. අඛිල ඇමතිතුමා අධ්‍යාපන ශේෂ්‍රේ ගෞරවය ආරක්ෂා කරපු බල මතක් කරමින් කාලය ලබා දීම පිළිබඳව ස්තුතිය ප්‍රකාශ කරමින් මාණීය දෙනවා. බොහොම ස්තුතියි.
මීළඟට ගෞරව එස් යෝේශ්වරන්
தலைமைதாங்கும் உறுப்பினரவர்களே 2018 ஆண்டிற்கான வரவு செலவு திட்ட குழு விவாதத்தில் கல்வி விளையாட்டு கலாச்சார அலுவலர் அமைச்சின் மீது பேசுவதையிட்டு மகிழ்ச்சி அடைகின்றேன். கல்வி அமைச்சை பொறுத்தவரையில் 2017 76,944 மில்லியன் ஒதுக்கப்பட்டுள்ளது. ஆனால் 2018 102,880 மில்லியன் ஒதுக்கப்பட்டுள்ளது. மேலதிகமாக 25,936 மில்லியன் ஒதுக்கப்பட்டிருக்கின்றது. ஆனால் 2016 வரவு செலவு திட்டத்தில் 185,976 மில்லியன் ஒதுக்கப்பட்டிருக்கின்றது. அந்த வகையிலே இவ்வொதுக்கீட்டு திட்டத்தில் 2016 ஒப்பிடும்போது கல்வி அமைச்சிற்கான ஒதுக்கீடு 83,096 மில்லியன் குறைவாக காணப்படுகிறது. ஆனால் மொத்த தேசிய உற்பத்தியின் சதவீதத்தில் கல்வி சார்ந்த ஒதுக்கீடானது 2.01% இலங்கையில் காணப்படுகின்றது. குறிப்பாக மொத்த தேசிய உற்பத்தியில் கல்விக்கு அதிகமாக ஒதுக்கப்பட வேண்டும். ஆனால் அதற்கு பதிலாக 2.01% ஒதுக்கியது போதாது. அதாவது இந்த ஆப்பிரிக்க கண்டத்தில் இருக்கின்ற மாலி என்னும் நாட்டை விட எமது ஒதுக்கீடானது கொஞ்சம் முந்தி இருக்கின்றது. ஏனைய உலக நாடுகளோடு ஒப்பிடும்போது இலங்கையின் இந்த மொத்த தேசிய உற்பத்தியின் கல்விக்கான ஒதுக்கீடானது மிக கீழ்நிலையில் கடைசி நிலையிலே இருக்கின்றதை இந்த இடத்திலே நான் கூற விரும்புகின்றேன். ஆனால் தென்னாசிய நாடுகள் இந்தியா, பாகிஸ்தான், பங்களாதேஷ், பூட்டான், நேபாளம் போன்ற நாடுகள் சுமார் 4% தமது தேசிய உற்பத்தியில் ஒதுக்கீடு செய்கின்றது. அவ்வாறு சவுத் ஆப்பிரிக்கா, ஆஸ்திரேலியா, நோர்வே, நியூசிலாந்து, சிம்பாபே, சிங்கப்பூர் போன்ற நாடுகள் கல்விக்காக பாரிய நிதியினை நிதியினை பயன்படுத்துகின்றன. ஆனால் இவை இலங்கையைப் போல் பாதுகாப்புக்கு அதிக நிதியை ஒதுக்குவதில்லை. ஏனென்றால் இவர்கள் ஆராய்ச்சி அபிவிருத்தியை நோக்காக கொண்ட கல்வியையே அதிக தொகையில் ஒதுக்கி மேம்படுத்துகின்றார்கள். இதற்கான காரணம் கல்வியின் முக்கியத்துவத்தினையும் மக்களினது என்னதும் இளைய சந்ததியினது மீது அவர்கள் கொண்டுள்ள அக்கறையுமே இது காட்டி நிற்கின்றது. எவ்வாறெனில் அபிவிருத்தி அடைந்த சிங்கப்பூர் இலங்கையை விட இயற்கை வளங்களற்ற சிறிய தீவாக இருந்த போதிலும் தற்பொழுதும் அதிக நிதியினை கல்விக்கு ஒதுக்குகின்றார்கள். ஏனெனில் அந்நாட்டினை மேலும் மேலும் சிறப்பான நாடாக வைத்திருப்பதற்காக அதன் நோக்கமாகவே இச்செயற்பாடு நடைபெறுகின்றது. உதாரணமாக உலகத்திலேயே உள்ள செல்வந்தர்கள் தமது பிள்ளைகளின் தரமான கல்விக்காக அமெரிக்கா, இந்தியா, ஏன் இலங்கை முதல் தமது பிள்ளைகளை சிங்கப்பூருக்கே அனுப்புகின்றார்கள். அது மட்டுமின்றி செல்வ சீமான்கள் முதல் எமது அரசியல்வாதிகள் வரை தரமான மருத்துவத்துக்காக சிங்கப்பூருக்கே செல்கின்றார்கள். இதிலிருந்து புலப்படுவது யாதெனில் எமது நாட்டு மற்றும் உலக நாட்டு அந்நிய செலாவணி சிங்கப்பூரை நோக்கி நகர்கின்றது. எனவேதான் சிங்கப்பூர் உலகத்தில் சொர்க்கபுரியாக திகழ்கின்றது. இதற்கு அடிப்படையான காரணம் அந்நாட்டு மக்கள் முதல் அரசியல்வாதிகள் வரை நாட்டை நேசிப்பவர்களாகவும் நாட்டுக்காக உழைப்பவர்களாகவும் காணப்படுகின்றார்கள். ஆனால் இலங்கையிலே இந்த நிலை தலைகீழாக காணப்படுகின்றது. கௌரவ உறுப்பினர் அவர்களே, குறிப்பாக ஒரு நாட்டின் அபிவிருத்தியில் கல்வி அறிவு இன்றியமையாததாக இருக்கின்றது. எமது நாட்டை பொறுத்தவரை மத்திய கல்வி அமைச்சில் அதிகப்படியான செயற்பாடுகள் வசதி படைத்த நகர பகுதிகளைச் சார்ந்த மாணவர்களுக்கு பெரிதாக பயன்படுத்தப்படுகிறது. குறிப்பாக 1987 கொண்டு வரப்பட்ட மாகாண சபையின் முறையின் மூலம் மத்திய கல்வி அமைச்சின் செயற்பாடுகள் பல மாகாண கல்வி அமைச்சுக்கு பயந்தளிக்கப்பட்டது. இதனால் மாகாண கல்வி அமைச்சுக்கள் தமது மாகாணங்களில் மிக அதிகமான பாடசாலைகளை கொண்டதாக செயற்பட்டு கொண்டிருக்கின்றன. ஆனால் மத்திய அரசு குறைந்தளவு தேசிய பாடசாலைகளை வழிப்படுத்துவதாக அமைந்திருக்கின்றது. இந்த நிலையில் மத்திய கல்வி அமைச்சில் பெருந்தொகையான நிதிகள் தேசிய பாடசாலைக்கு பயன்படுத்தப்படும் வேளையில் மிக குறைவான நிதிகள் மாகாண கல்வி அமைச்சுக்கு ஒதுக்கப்படுகிறது. இதனால் மாகாண கல்வி அமைச்சு அந்த கூடிய பாடசாலைகளை, கிராமப்புற பாடசாலைகளை அபிவிருத்தி செய்ய முடியாத சூழலில் பெரும் கஷ்ட நிலைமையை எதிர்நோக்கி கொண்டிருக்கின்றார்கள். இந்த நிலைமையை நாங்கள் கிழக்கு மாகாணத்தில் அனுபவித்தவர்கள் என்ற வகையில் இந்த சபையிலே கூறுகின்றேன். இன்று கிழக்கு மாகாண சபையின் கீழ் இயங்கும் பல பாடசாலைகள் ஆசிரியர் பற்றாக்குறையுடன் உள்ளன. இந்த வகையில் கற்குடா கல்வி வலயம், மட்டக்களப்பு மேற்கு கல்வி வலயம், ஏன் மூதூர் கல்வி வலயம் போன்றவை இவற்றை நான் இங்கு சுட்டிக்காட்ட முடியும். அது மட்டுமின்றி தேசிய பாடசாலைகளில் தேவைக்கு அதிகமான ஆசிரியர்கள் காணப்படுகின்றனர். எனவே கல்வி அமைச்சு மாகாண மட்டத்தில் ஏற்பட்டுள்ள ஆசிரியர் பற்றாக்குறையை தீர்க்க விரைவான நடவடிக்கை மேற்கொள்ள வேண்டும் என்று பல்கலைக்கழகம் கற்றுவிட்டும் உயர்தர சித்தி பெற்றுவிட்டும் மிகவும் வறிய குடும்பத்தைச் சேர்ந்தவர்கள் தொழிலின்மையால் மிகவும் கஷ்டப்படுகின்றனர். இவர்களின் துயரை போக்கும் பொருட்டு அவர்களின் திறமையை நன்கு அறிந்து தேவையான பயிற்சிகளை வழங்கி ஆசிரியர் நியமனங்களுக்குள் அவர்களை உள்வாங்க முன்வர வேண்டும் என்று இந்த வேளையிலே கேட்டுக்கொள்கின்றேன். அத்தோடு இன்று மாகாண பாடசாலைகள் பலவற்றில் தளபாட பற்றாக்குறை நிலவுகின்றது. கிழக்கு மாகாணத்திலே மிக கூடுதலாக இருக்கின்றது. மாணவர்கள் நிலத்திலும் மரநிழலிலும் இருந்து கல்வி கற்கும் நிலை காணப்படுகிறது. இவை பொதுவாக யுத்தத்தால் பாதிக்கப்பட்ட வடக்கு கிழக்கு மாகாணங்களில் காணப்படுவதனால் கல்வி அமைச்சு இக்குறைபாட்டை நீக்க தளபாட வசதிகளை கிராமப்புற பாடசாலைகளுக்கு வழங்க முன்வர வேண்டும் என்று இவ்வேளையிலே கேட்டுக்கொள்கின்றேன். அது மட்டுமின்றி கௌரவ தலைமை அங்கம் உறுப்பினர் அவர்களே, கல்வி அமைச்சின் கல்வி திட்டத்தில் மாற்றம் வேண்டும். மாணவர்களின் வயது, திறமை, ஆற்றலை மதிப்பிட்டு சரியானதும் பொருத்தமானதுமான கல்வி ஊட்டப்பட வேண்டும். அதாவது 5 பாடசாலையில் இணையும் மாணவன் 10 பாடசாலையில் 5 அனுபவத்தை பெறுகின்றான். இம்மாணவனின் திறனை மதிப்பிட்டு அவருக்கு தகுந்த நாட்டமுள்ள துறை எதுவென கண்டறிந்து பெற்றோருடன் ஆசிரியர்கள் கலந்துரையாடி அக்குறித்த துறையிலே அவர்களை தொடர்ந்து கற்கச் செய்ய வேண்டும். இவ்வாறு அவர்கள் கற்று வரும்போது தாம் விரும்பும் பாடம் என்பதனால் பட்ட படிப்பிலும் சித்தி பெற்று அத்துறை சார்ந்த தொழிலில் பட்டம் பெற்றும் அதிலிருந்து இணைந்து தொழிலை பெற்றுக்கொள்ளவும் முடியும். இது பின்னர் வரும் சமூகத்திற்கு பெரும் பிரயோசனமான பங்கினை வழங்கும். இதன் மூலம் மாணவர் வினைத்திறன் உள்ளதாக தமது சிந்தனையை வளர்ப்பதாக அமையக்கூடியதாக இருக்கும். குறிப்பாக விவசாயத்துறையில் ஆர்வமிக்கவர் அத்துறையில் முன்னேறவும் வைத்தியத்துறையில் ஆர்வமிக்கவர் அத்துறையில் முன்னேறவும் வழிவகுக்கும். உயர்தரத்தில் நுழைய முனைவது கூட மாணவர்களின் பூரண திறமையை வெளிப்படுத்தி காட்டக்கூடிய வகையிலே ஏற்படும். இன்று பெரும்பாலான பாடசாலைகளில் கல்வியை விட புறக்கிருத்திய செயற்பாடுகளில் ஆர்வம் காட்டுகின்றனர். உண்மையிலே புறக்கிருத்திய செயற்பாடுகள் தேவை, ஆனாலும் கல்விக்கு முதலிடம் அதிக நேரம் ஒதுக்கப்பட வேண்டும். பாடசாலை நேர வேளைகளில் கல்வியூட்டல் தவிர ஏனைய கற்றலுக்கு அப்பாற்பட்ட செயற்பாடுகளுக்கு அதிக நேரம் ஒதுக்குவதை தவிர்க்க வேண்டும். பாடசாலையில் நடாத்தப்படும் மாணவர்களின் திறமையை பாராட்டும் கௌரவிப்பு நிகழ்வுகளில் கூட வெற்றி கேடயங்களை வழங்காது சான்றிதழோடு கல்வி சார்ந்த நூல்களை வழங்குவதற்கேற்ற ஒழுங்குமுறைகள் ஏற்படுத்தப்பட வேண்டும். இன்று மாணவர்களின் ஒழுக்க நிலை போதைக்கு அடிமையாகிய நிலை கூடுதலாக காணப்படுகிறது. அது கிழக்கு மாகாணத்தில் நாங்கள் அவதானிக்கின்றோம். ஆகவே இவற்றை தடுக்கக்கூடிய வகையிலான ஏற்பாடுகள் தேவை. பாடசாலைக்கு சிறிது தூரத்திற்கு அப்பாலே மதுபான நிலையங்களை அமைத்து விடுகின்றார்கள். ஆகவே அவற்றை தடுக்கக்கூடிய சட்டங்களை உருவாக்க அமைச்சு முன்வர வேண்டும். கௌரவ உறுப்பினர் அவர்களே, இன்று கல்வி அமைச்சின் பாடப்புத்தகங்கள் சில உரிய முறையில் தகுதி பெற்றவர்களால் உருவாக்கப்படாத நிலையில் பிழையான தவறுகளை சமூகத்திற்கு வழங்குவதாக உள்ளன. குறிப்பாக 1960 இருந்து, அதாவது அரசாங்கம் பாடசாலைகளை பொறுப்பேற்ற காலம் தொடக்கம், சைவ சமய பாடப்புத்தகம் தமிழ் புத்தகம் போன்றவற்றின் பாடத்திட்டங்களை தயாரிப்பதிலும் அதனை செயற்படுத்துவதிலும் வித்வான்கள் பண்டிதர்கள் சைவ புலவர்கள் கடமையாற்றினர். ஆனால் இன்று அவை மாறியிருக்கின்றது. இதனால் முன்பு பிழையற்றவையாக இருந்த பாடப்புத்தகங்கள் இன்று பல பிழைகளை தாங்கி கொண்டு வருகின்றன. ஆனால் இன்று அவ்வாறான நிலையில் மாற்றங்கள் ஏற்படுத்தப்பட வேண்டும் என்று இந்த சபையிலே வேண்டிக் கொள்கின்றேன். அது தவிர 6ஆம் ஆண்டிற்கான வரலாறு பாடப்புத்தகத்தில் எமது பண்டைய அரசர்கள் என்னும் தலைப்பில் 5வது பாடம் 55வது பக்கம் எமது நாட்டில் வாழ்ந்த ஒவ்வொரு மன்னரையும் குறிப்பிடுகின்றது. இதில் துட்டகைமுனு மன்னன் பற்றி குறிப்பிட்ட பின் படம் 5.5 எடுத்துக்காட்டுகின்றது. எல்லாள மன்னனின் மகனின் தேர்ச்சிலில் அடிபட்டு கன்று இறந்த பின் அதற்காக நீதி கேட்டு கன்றின் தாயாகிய பசு எல்லாள மன்னனின் மாளிகைக்கு வந்து அங்குள்ள மணியை அடித்ததாக கூறப்படுகின்ற காட்சி காட்டப்படுகிறது. 19ஆம் நூற்றாண்டில் பௌத்த விகாரை ஒன்றில் சித்திரமாக வரையப்பட்டுள்ள விதம் என மாடு மணி அடிக்கும் படம் காட்டப்படுகிறது. ஆனால் உண்மையிலே அக்காலத்தில் வாழ்ந்த தமிழ் மன்னர்கள் தர்ம நீதி நியாயத்தை கடைபிடித்தவர்கள். இதனை யாரும் மறுக்க முடியாது. ஆனால் மேலே தரப்பட்ட இக்கதையானது எல்லாளன் சரித்திரம் அல்ல, இது மணிநீதி கண்ட சோழனின் சரித்திரம். ஆனால் மாணவர்களுக்கு சரித்திரம் பிழையாக அங்கு ஊட்டப்படுகிறது. ஆகவே இவ்வாறான பிழைகள் பாடப்புத்தகங்களில் பல இடங்களிலே காணப்படுகின்றது. இதில் கூடிய கவனத்தை இந்த கல்வி அமைச்சு எடுக்க வேண்டும். பாடப்புத்தகங்களில் வரலாறுகளில் தான் கூடுதலாக காணப்படுகின்றது. இதிலே இராஜாங்க அமைச்சர் கூடிய கவனம் செலுத்த வேண்டும் என்று இந்த இடத்திலே கேட்டுக்கொள்கின்றேன். அத்தோடு இன்று கிட்டத்தட்ட தமிழ் பாடசாலைகள் 3000 உள்ள நிலையில் கல்வி அமைச்சில் பெரும்பாலும் தமிழ் அதிகாரிகள் இல்லாத நிலைமை காணப்படுகிறது. கல்வி அமைச்சின் பாட வகைப்படியான மத்திய அதிகார பீடங்களில் 3000 பாடசாலைகளில் கண்காணிப்பு செய்யக்கூடிய வகையில் தகுதியான தமிழ் அதிகாரிகள் இல்லை என்ற குறை பலராலும் முன்வைக்கப்படுகின்றது. அது மாத்திரமின்றி 5ஆம் ஆண்டு புலமை பரீட்சையில் தோற்றும் ஏழை மாணவர்களுக்கு உதவும் வகையிலே ஆரம்ப காலத்தில் புலமை பரிசில் திட்டம் கொண்டு வரப்பட்டது. ஆனால் இன்று அது மாறி குடும்ப அந்தஸ்தை நிலைப்படுத்தும் பரீட்சையாக 5ஆம் ஆண்டு புலமை பரீட்சை மாறியிருக்கின்றது. ஆகவே இதனையும் சிந்தித்து இதற்கேற்ற வகையில் ஏழை மாணவர்களுக்கு அவ்வாறான புலமை பரிசுகள் சென்றடையக்கூடிய நிலைமைகள் உருவாக்கப்பட வேண்டும். 60க்கும் மேற்பட்ட பிரிவு கல்வி அமைச்சில் உள்ள நிலையில் கல்வி அமைச்சில் ஆரம்ப கல்வி பிரிவு, தமிழ்மொழி பாடசாலைகள், கல்வியல் கல்லூரி பிரிவு, தமிழ்மொழி பாட விதான பிரிவு.
உறுப்பினர் அவர்களே, இன்னொரு 5 நிமிடம்
18 நிமிடம் இருக்குது எனக்கு.
ஓ, 18 நிமிடத்தில்
பாடசாலை பிரிவுகளில் மட்டுமே தமிழ் பேசும் கல்வி படிப்பாளர்கள் உள்ளனர். கல்வி படிப்பாளர்கள் உள்ளமை காட்டப்படுகின்றது. அதிலும் ஒருவர் மட்டுமே தமிழ் பேசும், அதாவது தமிழ் கல்வி பணிப்பாளராக இருக்கின்றார். ஆகவே இந்த நிலைகளிலெல்லாம் மாற்றம் வேண்டும். ஏனெனில் நாங்கள் பல விடயங்களை பார்க்கின்றோம். மொழி மற்றும் சமய பாடங்களை தவிர்ந்து ஏனைய பாட நூல்கள் சிங்கள மொழி மூலத்திலிருந்தே தமிழாக்கம் செய்யப்படுகின்றன. இந்த நிலை தமிழாக்க முயற்சியில் ஏராளமான தவறுகள் இடம்பெறுகின்றன. எழுத்துப்பிழைகள், இலக்கணப் பிழைகள் மட்டுமல்லாது தவறான கருத்துடனும் தெளிவற்ற விதத்திலும் பாட நூல்கள் தமிழாக்கம் செய்யப்படுகின்றன. சிங்கள மொழியிலும் ஆங்கில மொழியிலும் காணப்படுகின்ற தெளிவு தமிழாக்கத்தில் குறைவாக காணப்படுகின்றது. அது மட்டுமின்றி 2016 தேசிய கல்வி ஆணைக்குழுவின் அறிக்கையானது பாட நூல்களை எழுதும் குழுவில் 3 இனங்களைச் சேர்ந்தவர்களும் இருத்தல் வேண்டும் என்று குறிப்பிடுகின்றது. ஆனால் தமிழ் பாட நூல்களை எழுத தமிழர்களை கொண்ட துணைக்குழுக்கள் அமைக்கப்படல் வேண்டும். அது இங்கு இல்லை. அவை அவ்வாறான ஏற்பாடுகள் நடைபெற வேண்டும் என்று இந்த சபையிலே வேண்டுகோள் விடுக்கின்றேன். அது தவிர போர்க்காலத்தில் மூடப்பட்ட வடக்கு கிழக்கு பாடசாலைகளின் பள்ளிக்கூடங்கள் திறக்கப்படுவதற்கு நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். வறுமை காரணமாகவும் தொலைதூர பள்ளிக்கூடங்கள் காரணமாகவும் தமிழ் பிரதேசங்களில் மாணவர் இடைவெளிகள் அதிகரித்துள்ளது. இதனை தீர்க்க ஒன்றிணைந்த நடவடிக்கை மேற்கொள்ளப்பட வேண்டும். தமிழ் பிரதேசங்களில் வறுமை காரணமாக பெரும்பாலான மாணவர்கள் காலை உணவின்றியே பள்ளிக்கூடத்துக்கு வருகின்றார்கள். இந்நிலையில் காலை உணவு வழங்கும் செயற்பாடானது 6 மேலும் அதிகரிக்கப்பட வேண்டும். தரங்குறைந்த சர்வதேச பள்ளிக்கூடங்களினதும் தனியார் கல்விக்கூடங்களினதும் தலையீடுகள் தமிழ் பிரதேச கல்வியை பாதிப்படைய செய்கின்றன. அதிலும் கவனம் செலுத்த வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன். அது தவிர இன்று தேசிய கல்வி நிறுவனத்தில் 6 பிரதிப்பணிப்பாளர் நாயகர்கள் இருந்தபோதும் அவர்களில் எவரும் சிறுபான்மையினத்தவர்கள் இல்லை. தேசிய கல்வி நிறுவனத்தில் 30 வருட வரலாற்றில் 5 வருடங்கள் மாத்திரமே ஒரே ஒரு சிறுபான்மையினர் அங்கு இருந்திருக்கின்றார். ஆகவே இதில் மாற்றம் வேண்டும். தற்போது கடமையாற்றும் சுமார் 18 பணிப்பாளர்களில் எவரும் சிறுபான்மையினர் அல்ல. குறிப்பாக தமிழ்துறை பணிப்பாளர் வெற்றிடமும் இன்றும் காணப்பட்டு கொண்டிருக்கின்றது. கல்வி சாரா ஊழியர்கள் 120 மேற்பட்டவர்கள் உள்ளனர். இவர்களில் சுமார் 21 பேர் மாத்திரமே சிறுபான்மையினர். 200 மேற்பட்ட கல்வி சாரா ஊழியர்களில் 4 பேர் மாத்திரமே சிறுபான்மையினர். மொழிகள், மானிடவியல் மற்றும் சமூக விஞ்ஞான பீடங்களில் 6 பணிப்பாளர்களும் 25 விரிவுரையாளர்களும் 20 ஏனைய கல்விசார் ஊழியர்களும் பணிபுரிகின்றனர். இவர்களில் 6 பேர் மாத்திரமே தமிழ் மொழி மூலமான விரிவுரையாளர்கள். கல்விசாரா ஊழியரின் சிறுபான்மையினர் எவரும் இல்லை. விஞ்ஞானம் மற்றும் தொழில்நுட்பவியல் பீடத்தில் உள்ள 5 பணிப்பாளர்களில் சிறுபான்மையினர் எவரும் இல்லை. சுமார் 40 கல்விசார் பணியாளர்களில் 8 பேர் மாத்திரமே தமிழ் மூலமான பணியாளர்கள் ஆவர். சுமார் 50 மேற்பட்ட கல்விசாரா பணியாளர்களில் 2 பேர் மாத்திரமே சிறுபான்மையினர். ஆசிரியர் கல்வி மற்றும் மாற்றீட்டுக் கல்வி பீடத்தில் உள்ள 3 பணிப்பாளர்களில் சிறுபான்மையினர் எவரும் இல்லை. சுமார் 40 கல்விசார் பணியாளரும் சுமார் 35 கல்விசாரா ஊழியரும் பணிபுரிகின்றனர். இவர்களில் 6 கல்விசாரா ஊழியரும் 2 கல்விசாரா ஊழியரும் மாத்திரமே தமிழ் மொழியில் பணியாற்றக்கூடியவர்கள். ஆய்வு மற்றும் திட்டமிடல் பீடத்தில் உள்ள 2 பணிப்பாளர்களும் பெரும்பான்மையினத்தவர்கள். சுமார் 10 கல்விசாரா ஊழியரும் கல்வி பணியாளரும் 7 கல்விசாரா பணியாளரும் பணிபுரிகின்ற போதும் இவர்களில் தமிழ் மொழி மூலமாக பணியாற்றக்கூடியவர் எவரும் இல்லை. கல்வி தலைமைத்துவ அபிவிருத்தி மற்றும் முகாமைத்துவ பீடத்தில் சுமார் 5 கல்விசார் பணியாளரும் 10 கல்விசாரா பணியாளரும் பணிபுரிகின்றனர். இவர்களில் ஒருவர் மாத்திரமே தமிழில் பணிபுரியும் விரிவுரையாளர். கல்விசாரா ஊழியரின் சிறுபான்மையினர் எவரும் இல்லை. நிர்வாகம், நிதி மற்றும் உதவி சேவை பீடத்தில் சுமார் 100 பேர் பணிபுரிகின்றனர். இவர்களில் ஒரு சிறுபான்மையினரும் ஊழியராக இல்லை. அவை இவ்வாறான பல பாகுபாடுகள் காணப்படுகின்றது. அது மாத்திரமன்ற தேசிய கல்வி நிறுவனம் சில நடவடிக்கைகளை எடுக்க வேண்டியிருக்கின்றது. தேசிய கல்வி நிர்வாக பணிப்பாளர் நாயகம், பிரதிப்பணிப்பாளர் நாயகம் மற்றும் பணிப்பாளர்களின் தொகை 24. சில பதவிகள் வெற்றிடமாக உள்ளன. சிறுபான்மையினர் எண்ணிக்கை 0. எனவே மேலதிக பிரதி பணிப்பாளர் நாயகம், மேலதிக பணிப்பாளர்கள் போன்ற பதவிகளை சிறுபான்மையினருக்கு வழங்க முன்வர வேண்டும். சுமார் 120 கல்விசார் பணியாளர்களில் விரிவுரையாளர்கள், 21 பேர் மாத்திரமே தமிழ் மொழியில் பணியாற்றக்கூடியவர்கள். கல்விசார் பணியில் இனவீதாசாரம் பார்க்க முடியாது. எனவே தமிழ் மொழியில் பணியாற்றக்கூடிய தேவையான அளவு கல்விசார் பணியாளர்கள் நியமிக்கப்பட வேண்டும். சுமார் 200 கல்விசாரா பணியாளர்களில் 4 பேர் மட்டுமே தமிழ் மொழியில் பணியாற்றக்கூடியவர்களாவர்.
இது ஏற்கனவே உங்களுடைய நேரம் முடிவடைந்து
ஒரு நிமிடம் ஏற்கக்கூடியதல்ல. ஆகவே இது சார்பாக அமைச்சர் தீவிரமாக சிந்தித்து செயலாற்ற வேண்டும் என்று இந்த இடத்திலே கேட்டுக்கொள்கின்றேன். குறிப்பாக இந்த கல்வி அமைச்சிலுள்ள முக்கிய கிளைகளில் மேலதிக பணிப்பாளர் ஒருவர் நியமிக்கப்பட வேண்டும், அல்லது கல்வி அமைச்சின் தமிழ் விடயங்களை ஒன்றிணைக்கும் நிர்வாக கட்டமைப்பு ஒன்று மேலதிக செயலாளர் ஒருவரின் கீழ் ஏற்படுத்தப்பட வேண்டும் என்றும் இந்த இடத்திலே கேட்டுக்கொள்கின்றேன். தேசிய கல்வி நிறுவனத்தில் தமிழ் விடயங்களுக்கு பொறுப்பான ஒரு மேலதிகாரி பணிப்பாளர் நியமனமாக நியமிக்கப்பட வேண்டும். பாடநூல்கள் தமிழில் தனியாக தயாரிக்கக்கூடிய விதத்தில் கல்வி வெளியீட்டு திணைக்களத்தின் ஏற்பாடுகள் செய்யப்பட வேண்டும். தமிழ் பாடநூல்கள் அனைத்தும் தர உறுதிப்பாட்டு ஏற்பாடுகளின் அடிப்படையில் வெளியிடப்பட வேண்டும். அத்தோடு விளையாட்டு அமைச்சுக்கும் நான் ஒரு விடயங்களை கூறுகின்றேன். மட்டக்களப்பு மாவட்டத்தில் பல மைதானங்கள் இருந்தும் விளையாட்டு கழகங்கள் இருந்தும் அவற்றை கவனிப்பாரற்ற நிலைமை காணப்படுகிறது. ஆகவே அமைச்சு, விளையாட்டுத்துறை அமைச்சு, பிரதி அமைச்சு இந்த விடயத்தில் கூடிய கவனம் செலுத்த வேண்டும். இந்த எதிர்வருகின்ற 2018 எங்களுக்கு பல மைதானங்களுக்கு உதவி வழங்க வேண்டும், விளையாட்டு கழகங்களுக்கு உதவி வழங்க வேண்டும், கிராமப்புறத்தில் விளையாட்டுத்துறையை அபிவிருத்தி செய்ய வேண்டும். அதேபோன்று கலாச்சார அமைச்சு, அங்கு பல கலாச்சார மண்டபங்கள் தேவையாக
இருக்கின்றன,
அவற்றையும் நிர்மாணித்து தர முன்வர வேண்டும் என்று கேட்டு எனது உரையை நிறைவு செய்கின்றேன்.
நன்றி. கரு லசந்த அழகியவன் அமைச்சுமா
முலாசனரோட கரு மந்திரித்துமணி அத அப்பேரட்டை பிரதானத்தம அமாத்தியாச துணாக் விவாதிட்டு கண்ணுமே அவஸ்தாவேதி சாபாகி மிட்லபியும் பிலிபந்த இத்தாம சத்துட்டு வேணுமா அது பிரதான அமாத்தியாச துணாக்கு வகையும் மே அமாத்தியவரும் துந்தினாம குருநாயகல திசிக்கு ஏகாத் சுவிசேஷத்து அவஸ்தாவாக்கு தியட்டாய் தக்கிண்டே மனிசா குருநாயகல திசிக்கே நியோஜனைக்கரன் அமாத்தியவரும் திந்தினே குகே அமாத்தியாசவள்கிட்ட அதால வெதகாத் அமாத்தியாசல அதால அயவ காரகசபா அவஸ்தாவத்தம் அது தினீதிபின் விசேஷன்ம மெஹிதி கிரீடாக அத்தியாபன அமாத்தியாசிய එකම දිනයක ගැනීම ඉතාමත් උචිතයි ඒක මේ අයවැය දිනයට පමණක් නෙමෙයි ප්‍රායෝගිකව අධ්‍යාපනයේ ක්‍රීඩාවේ උන්නතිය උදෙසා මේ අමාත්‍යාංශ දෙක ඉතාමත් ඒකාබද්ධව සෑම අවස්ථාවකම ක්‍රියා කළ යුතු අමාත්‍යාංශ දෙක ඒකට හේතුව අපේ රටේ ක්‍රීඩාව දියුණු කරනවා නම් ක්‍රීඩකීන් ක්‍රීඩාවෙන් බලාපොරොත්තු වෙන්නේ හුදෙක්ම ජයග්‍රහණ ලබා ගැනීම පමණක් නෙමෙයි නමුත් ඒකත් එක අභියෝගයක් ඉතින් අනු අපි ජාත්‍යන්තර තලයේ ජාතික මට්ටම ඉහළ මට්ටමකට අපි ගෙනියනවා නම් අනිවාර්යෙන්ම පාසලෙන් තමයි ඒක ආරම්භ කරන්න පුළුවන්කමක් තිබෙන්නේ එහෙම නැතුව දක්ෂ දිස්ත්‍රික් මට්ටමින් ජාතික මට්ටමින් බිහිවන ක්‍රීඩකීන් පමණ අපට ජාත්‍යන්තර මට්ටමට ගෙනියන්න පුළුවන්කමක් ලැබෙන්නේ නැහැ. ඒකට හේතුව ක්‍රීඩාවට අවශ්‍ය කරන ශාරීරික යෝග්‍යතාවයන් වලින් 75-60%ක්ම ඕනෑම කෙනෙක්ගේ ජන්මෙන් එහෙම නැත්නම් උප්පත්තියෙන්ම තමයි මේ ශාරීරික යෝග්‍යතාවයන් අරගෙන එන්නේ. එම නිසා අපි පාසලේ ප්‍රාථමික අවධියේ ඉඳන්ම මේ දරුවන්ගේ තිබෙන ශාරීරික යෝග්‍යතාවයන් පිළිබඳව අපි හඳුනාගෙන අද ක්‍රීඩාවට දරුවෝ යොමු කරන්නේ දෙමාපියන් නමුත් ඒ දරුවන්ගේ තිබෙන සැබෑ කුසලතාවයන් දක්ෂතාවයන් හඳුනාගෙන ඒ දරුවන්ට කුමන ක්‍රීඩාවද හොඳ කියන එක පිළිබඳව යම් වැඩපිළිවෙලක් සකස් කරලා පාසලේ ඉඳන්ම මේ ක්‍රීඩාව ආරම්භ විය යුතුයි. එහෙම වුණොත් තමයි ලෝකයේ අනිත් රටවල වගේ අපට ජාත්‍යන්තර ජාතික මට්ටමේ ඒ ජයග්‍රහණ අත්පත් කරගන්න පුළුවන්කමක් ලැබෙන්නේ. එහෙම නැතුව අපි කුමන සංචිත ඇති කළත් කුමන ක්‍රීඩා සංගම් ඇති කළත් මේ ජාත්‍යන්තර ඉලක්කය අපට ජය ගන්න මොනම ආකාරයකටවත් පුළුවන්කමක් ලැබෙන්නේ නැහැ. ඒ වගේම අනිත් කරුණ විශේෂයෙන්ම අපි පාසල තුලින් ක්‍රීඩාව නෙමෙයි අපි බලාපොරොත්තු වෙන්නේ. පාසල් අධ්‍යාපනය තුල පාසලක ළමයි 3000ක් ඉන්නවා නම් මේ 3000 නිවාසාන්තර තරඟයක් පවත්වලා ජයග්‍රාහකයෝ තෝරලා ඒ ජයග්‍රාහකින්ට සහතික ලබා දීම පමණක් නෙමෙයි පාසලේ ක්‍රීඩාව කියන එක සිදු විය යුත්තේ. ඒ දරුවෝ 3000ටම මනා ශාරීරික අධ්‍යාපනයක් පාසල තුලින් පන්ති කාමරය තුලින් ක්‍රීඩා පිටිය තුලින් ලබා දිය යුතුව තිබෙනවා. අද ඒ ක්‍රියාවලිය තරමක් ඈත් වෙලා තිබෙනවා. විශේෂයෙන්ම සෞඛ්‍ය විෂයත් මේකට සම්බන්ධ කිරීම තුළ අද මේ තත්ත්වය හුදෙක්ම පන්ති කාමරයට සීමා වෙලා තිබෙනවා. එම නිසා විශේෂයෙන්ම මේ පිළිබඳව විෂයමාලා සකස් කරන අය අවධානයක් යොමු කළ යුතුව තිබෙනවා. මේ ක්‍රීඩාව සහ ශාරීරික අධ්‍යාපනයට තිබෙන විෂය පන්ති කාමරයට සීමා කරලා න්‍යායාත්මක කරුණු ලබා දීමේ කරුණෙන් බැහැරව ගිහිල්ලා ඒ කාල පරිච්ඡේදය තුළ දරුවන්ට සැබෑ අත්දැකීම් ලබා ගැනීම සඳහා අවස්ථාව ලබා දීම අනිවාර්යෙන්ම සිදු විය යුතුව තිබෙනවා. එම නිසා මේ අමාත්‍යාංශ දෙක අද පාර්ලිමේන්තුවේ අයවැය විවාදයේදී පමණක් නෙමෙයි අඛණ්ඩව ඉතාම සමීපව සම්බන්ධව කටයුතු කළොත් තමා අධ්‍යාපන අමාත්‍යාංශෙත් ක්‍රීඩා අමාත්‍යාංශෙත් අරමුණු ඉටු කරගන්න පුළුවන්කමක් ලැබෙන්නේ. ඒ සඳහා විවිධ වැඩපිළිවෙළ විවිධ වකවානු තුලදී ආරම්භ කළත් ඒවා සාර්ථක වෙලා නැහැ. තෙම නිසා අපි අමාත්‍යවරුන් දෙදෙනාගේම ඉල්ලීමක් කරනවා මේ පිළිබඳව අවධානය යොමු කරලා කටයුතු කරන්නයි කියන ඉල්ලීම විශේෂයෙන්ම කරනවා. ඒ වගේම අනුත් කරුණ අපි මේ අයවැය විවාදය තුලත් බොහෝ විට සෑම දෙයක් පිළිබඳවම අද දකින්ට අහන්න ලැබෙන්නේ අසුභවාදී තත්ත්වයන්. ඒ වගේම ඍණාත්මක තත්ත්වයන්. නමුත් අපි පිළිගත යුතුයි මේ අනුව මේ වන විට නිදහසෙන් පස්සේ අපේ රටේ අධ්‍යාපන ශාස්ත්‍රය තුළ දැවැන්ත දියුණුවක් ලබාගෙන තිබෙනවා. අපේ රටේ පාසල් පද්ධතිය අධ්‍යාපන පද්ධතිය අද මේ අයවැය විවාදය තුලත් විවිධ මාධ්‍ය සාකච්ඡා විවිධ අවස්ථාවන් වලදීත් සෑම දෙයක්ම දකින්න අහන්න ලැබෙන අඩුපාඩුකම් පාසල්වල අඩුපාඩුකම් කියයි පාසලකට දරුවෙකුට විදුහල්පතිවරයෙක් ගුරුවරයෙක් පහර දීමුත් ඒ පිළිබඳව කතා කරයි. ඉතින් මේ නිසා මෙවැනි සිද්ධීන් කීපයක් සිද්ධ වුණා. සමස්තයක් විදියට අපි පිළිගත යුතුයි නිදහසින් පස්සේ සියලුම රජයන් විසින් අධ්‍යාපනය සඳහා ලබා දීලා තිබෙන ප්‍රමුඛතාවයේ ප්‍රතිඵලයක් විදියට අද දැවැන්ත දියුණුවක් අද අපේ රටේ අධ්‍යාපන පද්ධතිය තුළ ලබාගෙන තිබෙනවා. ඉතින් මේ නිසා තමයි ලෝකයේ අනිත් රටවලට අපේ දරුවෝ ගියහම ඒ විශ්වවිද්‍යාලවලට ඒ පාසල්වලට ලෝකයේ රටවල් ගණනාවක දරුවෝ ඉන්නවා. ඒ සෑම රටකම දරුවෝ අභිබවා අපේ රටේ දරුවෝ ඒ පාසල්වල ඉහළටම යන්නේ අපේ රටේ ඒ අධ්‍යාපන ක්‍රියාවලිය ප්‍රාථමික අධ්‍යාපනයේ ඉඳන් සාර්ථකව පාසල් පද්ධතිය තුළ සිදු වූ නිසයි. ඒ වගේම අද සමාජයේ පිරිහිලා සංස්කෘතිය පිරිහිලා කියලා අද දකින්න අහන්න ලැබෙනවා. මේක යම් සත්‍යතාවයක් තිබුණත් විශේෂයෙන්ම අද තරුණ පරපුර මතින් පෙරට වඩාද ඈත් වෙලා තිබෙනවා. ඒ වගේම පාසලෙන් පිටවෙන දරුවෝ අද ඉතාමත් සුබවාදීව ඒ අධ්‍යාපන ක්‍රියාවලියෙන් බලාපොරොත්තු වෙන සැබෑ පෞරුෂයකින් උත් දරුවන් සමාජයට බිහි කිරීමේ ඒ අරමුණ යම්කිසි ආකාරයක ප්‍රගතියක් තිබෙනවා කියන එක අපි පිළිගත යුතුව තිබෙනවා. එම නිසා අපි ඒ ප්‍රගතියට ඒ ලබාගත්තු ජයග්‍රහණයට මේ සියලුම ශේෂ්ත්‍රයේ සිටින අයට අපේ ගෞරවය පිරිනමමින් තමා අපි මෙතන ඉඳන් අපි තවත් ඉදිරියට යන්නේ කොහොමද කියන එක පිළිබඳව අපි කතා කර යුතු වන්නේ. එහෙම නොවුනොත් විශේෂයෙන්ම අද මේ අධ්‍යාපන ශාස්ත්‍රය තුළ කටයුතු කරන විදුහල්පතිවරුන් ගුරුවරුන් ඒ බොහෝ දෙනෙක් පඩියට පමණක් මේ වැඩ කරන්නේ. ඒ අය මානසික තෘප්තියක් ලබනවා. ඒ අය සැබෑ ලෙස ඒ අයගේ නිතුවිදු කාර්යභාරය පිළිබඳව ඒ අය බහුතරයක් කටයුතු කරනවා. ඉතින් මේ නිසා එවැනි අයටත් මං හිතන්නේ අගෞරවයක් අපි සමස්ත අධ්‍යාපන ශාස්ත්‍රයේ පිළිබඳව අපි ඒ ආකාරයෙන් කටයුතු කළොත්. ඒ වගේම අද අපේ රටේ ප්‍රධාන පක්ෂ දෙක එක්කහුව වෙලා මේ පාර්ලිමේන්තුව තුල අපේ රටේ ආණ්ඩුවක් බිහි කරලා තිබෙනවා. මෙවැනි ආණ්ඩුවක් බිහි කිරීමේදී විශේෂම බලාපොරොත්තු වෙන්නේ අපේ රටට අවශ්‍ය කරන ජාතික ප්‍රතිපත්ති සකස් කරයි කියන බලාපොරොත්තුවක් තමයි තිබෙන්නේ. මෙවැනි ආණ්ඩුවකින් ඒ කාර්යභාරය ඉටු විය යුතුයි. අපේ නැගෙනහිර පළාතේ හිටපු අධ්‍යාපන අමාත්‍ය විමල බෙරි දිසානායක අමාත්‍යතුමා සඳහන් කළේ විශේෂයෙන්ම අනෙක් කරුණු කෙසේ වෙතත් අධ්‍යාපනය සඳහා හෝ මොන ආණ්ඩු බලයට පත් වුණත් වෙනස් නොවන ප්‍රතිපත්තියක් අනිවාර්යයෙන්ම අපට තවම සකස් කරගන්න පුළුවන්කමක් ලැබිලා නැහැ. ඒක අපි පිළිගත යුතුයි. ඉතින් එම නිසා අපි මේ අඩුපාඩුව නිවැරදි කරගත යුතුයි. එම නිසා අපි සෑම අවුරුද්දකම ඒ අවුරුද්දේ කතා කරන්නේ අලුත් දෙයක්. සමහර විට කතා කරන දේ වැඩපිළිවෙල එන අවුරුද්දේ නොතියෙන්න පුළුවන්. ඉතින් එහෙම වෙනස් වෙන ආකාරයෙන් වැඩපිළිවෙල විශේෂයෙන්ම ක්‍රියාත්මක කරලා අධ්‍යාපනයේ බලාපොරොත්තු වෙන අරමුණු ඉටු කරගන්න කොහෙත්ම පුළුවන්කමක් ලැබෙන්නේ නැහැ. එම නිසා මේ වගකීම සියලුම දේශපාලන පක්ෂවල මහජන නියෝජිතයින් නායකින් ඒ වගකීම බාරගත යුතුව තිබෙනවා. බාර අරගෙන අපි ඉදිරි දශක කීපය සඳහා අපේ රටේ ජාතික අධ්‍යාපන ප්‍රතිපත්තියක් අනිවාර්යෙන්ම සකස් කරලා ඒ ජාතික අධ්‍යාපන ප්‍රතිපත්තිය ක්‍රියාවට නැංවීම සඳහා කිසිදු භේදයකින් තොරව සියලුම දේශපාලන පක්ෂ නියෝජිතයින් ඒ සඳහා සිය දායකත්වය අනිවාර්යෙන්ම ලබා දිය යුතුව තිබෙනවා. එසේ ලබා නොදුනොත් විශේෂයෙන්ම මං හිතන්නේ අපට මෙත මේ ලබාගෙන තිබෙන සාර්ථකත්වයෙන් එතනින් ඉදිරියට යා යුතු ගමන අපට කොහෙත්ම යන්න පුළුවන්කමක් නැහැ කියන එකයි මගේ පෞද්ගලික අදහස. ඒ සඳහා ගරු අමාත්‍යතුමාට විශේෂයෙන්ම අපි ආරාධනා කරනවා මේ සම්බන්ධව ජාතික අධ්‍යාපන ප්‍රතිපත්තිය සකස් කිරීම සඳහා මීට පෙරත් පාර්ලිමේන්තුවේ හිටපු අධ්‍යාපන අමාත්‍යතුමා කමිටුවක් පත් කරලා ඒ වාර්තාව පාර්ලිමේන්තුවට පවා ඉදිරිපත් කළා. ඒ වාර්තාව අරගෙන එතනින් ආරම්භයක් කරලා ඒක නීතිගත වෙන මට්ටමටම අවසාන ක්‍රියාවලියක් සිදු වෙන ආකාරයේ මේ ප්‍රතිපත්තියක් සකස් කිරීමේ කාර්ය ආරම්භ කරන්නයි කියන ඉල්ලීම මේ අවස්ථාවේදී විශේෂයෙන්ම කරන්න ඕනේ. ඒ වගේම විශේෂයෙන්ම අපි අධ්‍යාපනයේ සාර්ථකත්වය අධ්‍යාපනයේ බලාපොරොත්තු වෙන අරමුණු අපිට සාර්ථකව ඉටු කරගන්න පුළුවන්කමක් ලැබෙන්නේ විදුහල්පතිවරයා කියන භූමිකාවත් ගුරුවරයා කියන භූමිකාවත් පිළිබඳව තිබෙන ඒ සාධනීය ගුණාත්මක භාවය තුලින් තමයි අපට ඒ ප්‍රතිඵල ලබා ගන්න පුළුවන්කමක් ලැබෙන්නේ. අද ඕනතරම් අපට උදාහරණ කියන්න පුළුවන්. යම් විදුහල්පතිවරයෙක් පාසලකට ගියොත් දරුවෝ 100ක් ඉන්නවා නම් ඒ විදුහල්පතිවරයා ගිහිල්ලා අවුරුදු දෙකක් යනකොට ඒ පාසල දරුවෝ 4500 සිටින පාසලක් බවට පත් වෙනවා. කිසිදු භෞතික සම්පත් වෙනස් වෙලා නැහැ. කිසිදු ආචාර මණ්ඩලයක් වෙනස් වෙලා නැහැ. නායකත්වයේ වෙනස් වීම කියන කරුණ තුල පමණක් එවැනි තත්ත්වයක් නැති වෙනවා. ඒ වගේම මේකේ අනිත් පැත්තත් පත් වෙනවා. ළමයි 4500 ඉන්න පාසලකට ඒ විදුහල්පතිවරයා වෙනස් වෙලා වෙනත් විදුහල්පතිවරයෙක් හෝ විදුහල්පතිතුමියක් ආවොත් අවුරුදු දෙකක් තුනක් යනකොට ඒ සම්පත් මේ ගුරු මණ්ඩලයේ ඉඳලා පාසලේ දරුවෝ 2000කට 1500කට අඩු වෙනවා. මේක අද අපේ රටේ සිද්ධ වෙනවා. ඉතින් ඒ නිසා මේකට ප්‍රධානතම හේතුව විදුහල්පතිවරයාගේ නායකත්වය, විදුහල්පතිවරයාගේ ඒ තිබෙන හැකියාව. එම නිසා අපට පාසල් 10,000ටම සැබෑ විදුහල්පති භූමිකාවක් ඉටු කරන්න පුළුවන් අතුමහත් බහුතර ප්‍රමාණයක් තිබෙනවා. මේ සුළු ප්‍රමාණයක් අපි අනිවාර්යෙන් මේ පාසල් වලට ලබා දීමේ ක්‍රියාවලිය අපි ආරම්භ කළ යුතුව තිබෙනවා. මේ පවතින විභාග ක්‍රමය තුළින් පමණක් මේක සාර්ථක වෙන්නේ නැහැ. අද ගුරු විදුහල්පති සේවා ව්‍යවස්ථාව අනුව ලිඛිත විභාගයක් තිබෙනවා. මේ විභාග දෙකෙන් තමයි විදුහල්පති ශ්‍රේණිධාරී පත්වීම් ලබා දෙන්නේ. මේ ලිඛිත විභාගයෙන් විදුහල්පතිවරු සමත් වුණත් ශ්‍රේණිය ගත්තත් ඒ අය විදුහල්පති ශ්‍රේණිය අරගෙන පාසල්වල නියෝජ්‍ය විදුහල්පතිවරු විදියට ඉන්නවා අපිට පාසලක වගකීම බණ්ඩ ගන්න පුළුවන්කමක් නැහැ කියලා. මේක තමයි ඇත්ත යථාර්ථය. එම නිසා අපි විශේෂයෙන් අධ්‍යාපන සම්බන්ධයෙන් පාසල් ගොඩනැගිලි හදනවා, ගුරු පුහුණුව ලබා දෙනවා, පාසල් පොත් ලබා දෙනවා, නිල ඇඳුම් ලබා දෙනවා. මෙවැනි සඳහා කොපමණ මුදලක් අපි වියදම් කළා. මේ විදුහල්පති ඒ භූමිකාව විදුහල්පතිවරයාගේ තිබෙන ඒ නායකත්වයේ ශක්තිමත් නොවුනොත් අනිවාර්යෙන්ම අපි මේ කුමන දේ කළත් බලාපොරොත්තු වෙන අරමුණු අපට ඉටු කරගන්න පුළුවන්කමක් ලැබෙන්නේ නැහැ. එම නිසා විශේෂයෙන්ම අපි මේ සඳහා ප්‍රායෝගිකව විශේෂයෙන්ම වසර කීපයක විදුහල්ක ඒ නියෝජ්‍ය විදුහල්පති වශයෙන් හෝ ප්‍රායෝගිකව ඒ නායකත්වයේ ලබා දීලා විභාග බලනොත් යම්කිසි ආකාරයක ලකුණු ප්‍රමාණයක් ලබා දීලා මූලික සුදුසුකම් තිබෙන කුසලතාවයන් තිබෙන අය මේ විදුහල්පති තන්ත්‍රු සඳහා බදා ගැනීමේ ක්‍රමයක් අනිවාර්යයෙන්ම කාලෝචිතව අවශ්‍ය වෙලා තිබෙනවා. එම නිසා මේ ලිඛිත විභාගයෙන් පමණක් විදුහල්පතිවරුන් තෝරා පත් කර ගැනීමේ ක්‍රමය කොහෙත්ම සාර්ථක නැහැ. ඒ අනුව විශේෂයෙන්ම මට තව විනාඩි දෙකක් කරුණාකර ලබා දෙන්න. විශේෂයෙන්ම මේ වන විට අපේ රටේ වර්තමාන අධ්‍යාපන විශේෂයෙන්ම මේ වන විට අපි දන්නවා අධ්‍යාපන පරිපාලන සේවයේ විදුහල්පති සේවයේ ඒ පුරප්පාඩු සාර්ථකව සම්පූර්ණ කරමින් යනවා. එසේ සම්පූර්ණ කරත් මේ වන විට අපේ රටේ පාසල් 2000 ගානක වැඩ බලන විදුහල්පතිවරුන් තිබෙනවා. පසුගිය මාස කීපයකට පමණ පෙර අමාත්‍ය මණ්ඩලය තීරණය කළ සියලුම විදුහල්පතිවරුන් සඳහා දීමනාවක් රුපියල් 6000ක 7000ක දීමනාවක් ලබා දීම සම්බන්ධයෙන් මේ චක්‍රලේඛන නිකුත් කළා. මුදල් අමාත්‍යාංශය විදුහල්පතිවරුන් 10100කටම මේ මුදල් ප්‍රතිපාදනත් වෙන් කළා. අනෙක් සෑම රාජ්‍ය සේවයකටම වැඩ බැලීමේ පදනම් මත ඉන්න අයට ඒ අනිකුත් සියලුම දීමනාවන් ගෙවෙනවා. නමුත් අමාත්‍ය මණ්ඩලයේ දීපු ඒ නියෝගය පවා සලකන්නේ නැතුව පසුව චක්‍රලේඛනයක් නිකුත් කරලා ඒ වැඩබලන විදුහල්පතිවරුන් සඳහා ලබා දෙන ඒ දීමනාව දැනට අවලංගු කරලා තිබෙනවා. ඉතින් මේක පිළිබඳව මම හිතන්නේ සාධාරණව අපි අවධානය යොමු කර යුතුව තිබෙනවා. මේක නීතියට අනුව ගෙවිය යුතු ගෙවීමක්. ඒ වගේම මේ වැඩබලන විදුහල්පතිවරුන් මූලික අධ්‍යාපන සුදුසුකම් තිබෙන අර මම මුලින් කිව් ආකාරයට ඒ පාසල්වල සැබෑ ප්‍රගතියක් ලබාගෙන තිබෙන ඉහළ අධ්‍යාපන ප්‍රතිඵල අරගෙන තිබෙනවා නම් ඒ සඳහා මූලික සුදුසුකම් තිබෙනවා නම් මං හිතන්නේ ඒ අය සඳහා සාධාරණයක් ඉටු කිරීම අනිවාර්යෙන්ම ඉටු කළ යුතු කරුණක් විදියටයි මා පෞද්ගලිකව අනිවාර්යෙන්ම දකින්නේ. ඒ වගේම මේ වන විට ගුරු උපදේශක සේවාව අවුරුදු ගණනාවක් තිස්සේ තිබුණු ඒ සේවාව දැනට ස්ථාපිත කරලා තිබෙනවා. ඒකේ කටයුතු අවසන් වෙලා නැහැ. අධ්‍යාපන ලේකම්තුමත් අමාත්‍යාංශයේ නිලධාරීනු ඒ වෙනුවෙන් විශාල කාර්යභාරයක් ඉටු කරන ගරු ඇමතිතුමාගේ උපදෙස් පරිදි එම නිසා මේ අධ්‍යාපන ක්‍රියාවලියේදී විශේෂයෙන්ම ගුරු උපදේශක කාර්යභාරයක් අධ්‍යාපනයේ ගුණාත්මක භාවය ඉහළ නංවාලා මේ සඳහා විශාල රුකුලක් වන සේවයක් විදියට අපි අවබෝධ කරගත යුතුව තිබෙනවා. එම නිසා ඉතාමත් කඩිනමින් ඒ ගුරු උපදේශක සේවයේ ස්ථාපිත කරලා ඔවුන් සඳහා විධිමත් පත්වීමේ ලිපියක් ලබා දීමේ කටයුත්තත් කඩිනම් කරන්නයි කියන ඉල්ලීම විශේෂයෙන්ම ඉටු කරන්න ඕනේ. ඒ වගේම අවසාන වශයෙන් අපේ රටේ ලෝකයේ අනිත් රටවල් වලට වඩා වෙනස් වෙන්නේ ලිඛිත අවුරුදු 2500ක ඉතිහාසයක් තිබීම තමයි රටවල් අතර අපේ රට තිබෙන විශේෂිතූ ලක්ෂණය. ඒ නිසා පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුව විදිහට අපි ඉතිහාසයේ වර්තමානයේ ලබා දෙන මුදල් කොහෙත්ම ප්‍රමාණවත් වෙන්නේ නැහැ. අපේ පුරාවිද්‍යා තිබෙන සිද්ධාස්ථාන පුරාවිද්‍යා ඒ සියලුම දේ රැක ගැනීම සඳහා දැනට වඩා වැඩි අවධානයක් අපි සියලුම දෙනාම මං හිතන්නේ යොමු කළ යුතුයි. එය තමයි රටක් විදිහට අපට තිබෙන ඒ උරුමය.
ඒ නිසා අපි අමාත්‍යවරුනි කාලය අවසානයි.
එම නිසා මෙම විෂයන් තුනටම අදාළ අමාත්‍යවරුන්ට මේ කටයුතු සාර්ථක කර ගැනීම සඳහා අපි සහයෝගය ලබා දෙනවා කියන එක සඳහන් කරමින් මා නිහඬ වෙනවා.
බොහොම ස්තුතියි. ගරු ලකී ජයවර්ධන මන්ත්‍රීතුමා.
මූලාසන ආරූඪ ගරු මන්ත්‍රීතුමනි, රටේ යහපැවැත්මට ඉතා වැදගත් වන අමාත්‍යංශ තුනක් වන අධ්‍යාපන අමාත්‍යංශය, ක්‍රීඩා අමාත්‍යංශය, අභ්‍යන්තර කටයුතු සහ වයඹ සංවර්ධන සංස්කෘතික කටයුතු අමාත්‍යංශය පිළිබඳ 2018 අයවැය කාරක සභා අවස්ථාවේදී පැවැත්වෙන විවාදයට එක්වන්නට ලැබීම පිළිබඳ මම ගොඩාක් සතුටු වෙනවා. ඒ වගේම මේ අවස්ථාව ලබා දීම පිළිබඳ ඔබතුමාට පළමුවෙන්ම ස්තුතිවන්ත වෙනවා. මම හිතන්නේ රටට ඉතාම වැදගත් වන මේ අමාත්‍යංශ තුන බාරව කටයුතු කරන අපේ ඇමතිවරුන් තිදෙනා පිළිබඳව අපි සතුටු වෙනවා. විශේෂයෙන්ම කලපුරුද්ද, දැකපුරුද්ද, පළපුරුද්ද ඇති මම හිතන්නේ ඉතා අතිදක්ෂ අමාත්‍යවරු තුන්දෙනෙක්ම මේ කටයුතු බාරව කටයුතු කරනවා. අධ්‍යාපන අමාත්‍ය අඛිල විරාජ් කාර්යසර් මැතිතුමත්, ඒ වගේම ක්‍රීඩා අමාත්‍ය දයාසිරි ජයසේකර මැතිතුමත්, එස්.පී. නාවින්න මැතිතුමත් මම හිතන්නේ මේ කටයුතු මෙහෙයුමින් ඒ සඳහා අපේ රාධකෘෂ්ණ රාජ්‍ය අමාත්‍යතුමත්, පාලිත තෙවරපිරම නියෝජ්‍ය අමාත්‍යතුමත්, ඒ වගේම ආරිස් නියෝජ්‍ය අමාත්‍යතුමත් මේ අමාත්‍යංශ තුළ ඉතා දක්ෂ විදියට කටයුතු කරනවා කියන එක සතුටින් සිහිපත් කරන්න ඕන. ඒ වගේම මේ අධ්‍යාපනය ගැන කතා කරුවොත් අධ්‍යාපනයේ ලොකු වෙනසක් මේ පසුගිය අවුරුදු දෙක තුළ අපිට දක්නට ලැබෙනවා කියන එකත් තාම සතුටින් මේ අවස්ථාවේ සඳහන් කරනවා. අඛිල විරාජ් කාර්යසමිතිමත්මගේ මේ වීම ඉතාම වැදගත් කියන එකත් සලකන්නට ඕන. මම හිතන්නේ මේ කාලය තුළ අධ්‍යාපන ක්ෂේත්‍රයේ විප්ලවීය වෙනසක් ඇති කරන්න එතුමා කටයුතු කරනවා. ඒ පිළිබඳ අපි සතුටු වෙනවා. විශේෂයෙන්ම ළඟම පාසල හොඳම පාසල සංකල්පය මේ රටේ ක්‍රියාත්මක කරන්න එතුමා මූලිකව කටයුතු කළා. ඒ සඳහා ජනාධිපතිතුමත්, ගරු අග්‍රාමාත්‍යතුමත් විශාල දායකත්වය ලබා දීලා තිනු කියන එකත් අපි මතක් කරන්න ඕන. මේ සඳහා මම හිතන්නේ 2017 අයවැයෙන් රුපියල් මිලියන 55,000ක් වෙන් කරන්න යෙදුණා. ඒ තුළ අද මුළු රටේම මේ ක්‍රමය ක්‍රියාත්මක වෙනවා. මේ සඳහා විශේෂයෙන්ම පළාත් සභා වල පාසල් වලට විශාල මුදලක් ලැබෙනවා. පළාත් සභා සමග අවබෝධතා ගිසුමක් ඇති කරගෙන මේ කටයුත්ත ක්‍රියාත්මක කරන්න කටයුතු කළා. අවුරුදු දෙක තුනක් තුළ මේක සාර්ථකව දියත් කරන්න තමයි අපේක්ෂා වුණේ. නමුත් මුල්ම සංකල්පය වුණේ එක මැතිවන කොට්ටාසයක ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසයක පාසල් දෙක තුනක් සංවර්ධනය කරලා අද පාසල් වලට ළමුන් ඇතුළත් කරගැනීමේදී තියෙන අපහසුව මගවරන්න තමයි ගරු ඇමතුමාගේ අදහස වුණේ. නමුත් ඒක ටිකක් පළල් වෙලා ව්‍යාප්ත වෙලා පළාත් සභා පාසල් සියල්ලම දියුණු කරන්න කටයුතු අද සලස්සලා තිනවා. ඒතුළු යම් යම් ගැටලු පැනගිලා තිනවා. අවුරුදු තුනෙන් කරන්න ඕන වැඩේ කවුරුද්දෙන් පටන් ගත්ත තැනුත් තියෙනවා. මම හිතන්නේ ළමයි නැති තැන් වලට පාසල් ගොඩනැගිලි ලබා දීලා ඒ පළාත් සභාව ඒවා අවුල් කරලා තියෙනවා. ඒ වගේම කොන්ත්‍රාත්කරුවන්ට මුදල් ගෙවන්න නැතුව ප්‍රශ්න ඇති කරලා තියෙනවා. ඒකට මම හිතන්නේ අපේ අධ්‍යාපන ඇමතුමා වගේ ගන්න අවශ්‍ය වෙන්නේ නැහැ. ඒ ලබා දෙන සම්පත් ඒ පාසල් වලට පමණක් යොදවන්නට මම හිතන්නේ පළාත් සභාව වලින් කටයුතු කරන්න නැ කියන එක කණගාටුවෙන් සඳහන් කරන්න ඕන. ඒ නිසා ඒ පිටමන්දවත් ගරු ඇමතුමාගේ අවධානය යොමු කරන්න කැමති. ඒ වගේම
තව විනාඩියක් තියෙනවා ගරු මන්ත්‍රී.
රැසිකිලි පාසුකම් ලබා දෙන්න. මම හිතන්නේ විශාල දායකත්වයක් ලබා දුන්නා. ගම්බද පාසල් වලට රැසිකිලි පාසුකම් පෞගී කාලේ අඩුවෙන් පැවතුණා. ඒවා දිනු කරන්න එතුමා ලබා දුන්න දායකත්වය අපි අගය කරනවා. ඒ වගේම මේ මධ්‍යම සංස්කෘතික අරමුදලියට ඇති දැන් අපේ විහාරස්ථාන වලට ආධාර ලබා දෙන වැඩපිළිවෙළ එතුමා ක්‍රියාත්මක කරනවා. ඒ පිළිබඳ ස්තුතිවන්ත වෙනවා. විශේෂයෙන් උඩුනොර මෙතන කොට්ටාසෙන් නියෝජනය කරන මම ගරු ඇමතුමාගේ ඉල්ලනවා ලංකාතිලක ගඩලාදින ඇම්බැක්ක යන ඓතිහාසික සිද්ධස්ථාන වැඩි දිනු කරන්න මේ අමාත්‍යංශය තුලින් යම් ආධාර මුදලක් වැඩපිළිවෙළක් ඇති කිරීම ඉතාම වැදගත් කියනවා. දේශ විදේශ සංචාරකයන් ඉතා බහුල ලෙස මේ ස්ථානවලට පැමිණෙනවා කියන එකත් මතක් කරන්න ඕනේ. ඒ වගේ ඉතා වටිනා වැඩක් ඒකටත් ඔබේ අමාත්‍යංශ තුලින් මුදල් ප්‍රතිපාදන ලබා දෙන්න කියලා ඉල්ලීමක් කරනවා. ඒක විශේෂයෙන්ම අපේ ක්‍රීඩා අමාත්‍යතුමා ග්‍රාමීය ක්‍රීඩා පාසුකම් දිනු කරන්න මෙතන කොටස වලට ක්‍රීඩා පිටි සංවර්ධනය සඳහා පෞගේ කාලේ මුදල් ලබා දුන්නා. ඒ වැඩපිළිවෙළ තුළ විශාල සේවාවක් සැලසුණා කියන එකත් ස්තුතිපූර්වකව සඳහන් කරනවා.
කාලය අවසානයි.
මානව ප්‍රදේශයේ පාසල් වල ක්‍රීඩා පිටි නැතිකම තුළ අපේ දරුවන්ට ඒ පාසල් දරුවන්ට ක්‍රීඩා කරන්න අවස්ථාවක් නැති වුණා. විශේෂයෙන් නිවාසාන්තර මල්ල ක්‍රීඩා උත්සව පවත්වන්න වුණා. ක්‍රීඩා පිටි රජයේ ක්‍රීඩා පිටි ලබා ගන්න වෙන්නේ. ඔව් නාවල පිටි ක්‍රීඩා පිටි වල ගෙවල් ලැබුවා නේද? නමුත් අපි ගඩුව ඇමතුමන්ගේ ඉල්ලනවා අර මානවර බෝගම්බර ක්‍රීඩා පිටිය අර පාසල් වල නිවාසාන්තර මල්ල ක්‍රීඩා පවත්වන අවස්ථාවලදී නොමිලේ ලබා දෙන්න යම් වැඩපිළිවෙලක් ඇති කරන්න කියලා. එනිසා ඒ වගේ
බොහොම ස්තුතියි.
අපි
කාලේ අවසානයි.
අභ්‍යන්තර කටයුතු පිළිබඳ එමතුමා පිළිබඳත් අපි සතුටු වෙනවා. එතුමාත් යමාත්‍යංශය තාම සාර්ථක වෙමින් මේ රටට විපුල සේවාවක් ලබා දෙන්න කටයුතු කිරීම පිළිබඳ ස්තුතිවන්ත වෙමින් මේ අමාත්‍යංශය තුළ සියලු කටයුතු කරේ එමතුතුමන්ලාට ඒ නිලධාරි මණ්ඩලයටත් ස්තුතිය පළ කරමින් එවන් අවස්ථාව තව තවත් ශක්තිමත් කරන්න ඔහුට වාසනාව උදා වේවා කියමින් මම නවතිනවා.
බොහොම ස්තුතියි.